નારાયણ, નારાયણ વિનાના રણકાર સાથે નારાયણ સ્વર સાંભળતા જ સંભ્રાસુરને જરા આશ્ચર્ય થયું. ત્યાં તો સામેથી દેવર્ષિ નારાજ આવતા દેખાયા. પધારો દેવર્ષિજી, પધારો. આજે તો ઘણે દાડે આ બાજુ પુનિત પગલા કર્યા. સંભાસુરે ઊભા થઈને સત્કાર કર્યો. સંભાસુરે યોગ્ય આસન આપી નારદજીનું પૂજન કર્યું. કંઠમાં પુષ્પની માળા પહેરાવી એમની બાજુમાં આસન લીધો. નારદજીએ પૂછ્યું, કહો સંભર, આનંદમાં તો છો ને? દેવર્ષિ, મારે વળી શી વાતનું દુઃખ હોય? શું હમણાં સમુદ્ર કિનારે સુંદર મજાનું રાજ્ય છે, જરાસંઘ જેવા બળવાન મિત્રો છે, ઈચ્છિત રૂપ ધારણ કરવાની મારામાં આગવી કરા છે, પછી બીજું જોઈએ શું? પણ હા, ઘણે વખતે આવ્યા છો તો કંઈ નવા જૂની તો કંઈ સંભળાવો. બીજા તો કોઈ નવીન સમાચાર નથી. આપે સાંભળ્યું તો હશે કે વિદર્ભરાજ ભીષ્મકની કન્યા રૂકમણીનું યદુવંશ શિરોમણી શ્યામ સુંદરે હરણ કર્યું. હા, એ વાત તો જાણી કંઈક પડી ગયેલા અવાજે સંભ્રાસુરે કહ્યું. પછી તો દ્વારિકામાં જઈને વિધિવત લગ્ન કર્યું અને યથા સમયે રૂકમણીએ એક પુત્રને જન્મ પણ આપ્યો. એ રામશ્યામનો પ્રતાપ દિન પ્રતિદિન વધતો જાય છે. કંસ પણ મારો જીગરી દોસ્ત, એને પણ એ શ્યામે પૂરો કર્યો. માણસનું મોત કોને હાથે લખ્યું છે એ કોણ જાણે. દેવર્ષિ, મને એક વાત યાદ આવી ગઈ. શી વાત? નારદજીએ ઉત્સુકતાથી પૂછ્યું. મને એમ યાદ છે કે કંસને આપે કહ્યું હતું કે દેવકીનો આઠમો ગર્ભ આપના મૃત્યુનું કારણ બનશે, એ ખરું કે ખોટું? ના, મેં કહ્યું નથી, એ તો એવી આકાશવાણી થઈ હતી. કંસને જેમ ખબર પડી ગઈ એમ મને ખબર પડી જાય કે ફલાણી વ્યક્તિથી મારું મોત છે તો હું એનો ખતમો જ બોલાવી દઉં. સંભર, વિધિના વિધાન કોઈ ફેરવી શકતું નથી. એ તો જેવું નિર્માણ થયું હોય એવું જ બન્યા કરે છે. એમાં કોઈ મીન મેક ફેરફાર કરી શકતું નથી. નારદજી, આપ તો ભગવાનનું મન કહેવાઓ છો. મારો હાથ જોઈને એ તો કહો કે મારું મોત કોને હાથે નિર્માયું છે? સંભર, ભાવિના ગર્ભમાં શું સમાયું છે એ જાણવાની કદી ઈચ્છા ન કરવી. દેવ, દાનવ કે માનવ એ જાણવાનો પ્રયત્ન કરે છે. કદી કોઈ જાણે છે અને એને મિથ્યા કરવાનો મિથ્યા પ્રયત્ન કરવામાં પોતાના જીવનની મોજ પણ ગુમાવી બેસે છે. કહો, કંસે નહોતું જાણ્યું છતાંય એ વિધિના વિધાનને ફેરવી શક્યા? માટે આ વાત જાણવાનું માંડી વાળો અને શાંતિથી જીવન વ્યતીત કરો. ભગવાન, મને આટલું કહો, મારું મોત કોના હાથે છે? સંભર, ત્રણેક દિવસ પહેલાં હું દ્વારિકાપુરી ગયો હતો. વિદર્ભ રાજકુમારી રૂકમણીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો છે. શું એનું રૂપ છે? જાણે કામદેવ જોઈ લ્યો. ખરેખર એ કામદેવનો જ અવતાર છે. એ દિવસે છઠ્ઠીના સંસ્કાર હતા. વિધાતાએ આપનું મૃત્યુ એને હાથે નિર્માણ કર્યું છે. ક્યાં દૂધ પીતું બાળક અને ક્યાં બળવાન રાજવી, આ તો મેં જેવું વાંચ્યું એવું કહ્યું. વિધિના વિધાન ખોટા પડતા નથી, માટે એને મિથ્યા કરવાનો શ્રમ કરશો જ નહીં. આમ મમરો મૂકીને નારદજી તો નારાયણ નારાયણ કરતા ચાલી નીકળ્યા. આ સાંભળતા જ સંભાસુરના મુખ પર ચિંતાની ઘેરી વાદળી ફરી વળી. કેમ કરીને આ કાંટાને ઉખેડીને ફેંકી દઉં એ જ વિચાર એના મનમાં ગુમરાવા લાગ્યો. ત્યાં તો એક અજબ જેવો વિચાર એના મનમાં સૂર્યો અને એ આનંદથી નાચી ઉઠ્યો. ઈચ્છિત રૂપ ધારણ કરવાની એનામાં આગવી કરા તો હતી જ, એટલે એણે સુંદર દાઈનું રૂપ લીધું અને દ્વારકાપુરીના અંતઃપુરના પ્રસૂતિ ગૃહમાં પહોંચી ગયો. બાળકને સ્નાન કરાવવાને બહાને એને હાથમાં લીધો. સૌની નજર ચૂકવીને ચૂપકીથી અંતઃપુરની બહાર નીકળી ગયો અને આકાશ માર્ગે પોતાના નગરમાં આવવા લાગ્યો. બાળકનું રૂપ જોતા જ એ ભાન ભૂલી ગયો, આ હા હા શું સુંદર બાળક છે, મટક મટક થતી કેવી સુંદર કારી ભમર આંખો છે, ગુલાબી ગુલાબી ગાલ, બાલચંદ્ર જેવું ગોર મટોર મુખ, કમરની પાંખડી જેવા નાના નાના પગ, પોપટની ચાંચ જેવી અણિયારી આંખો, ઘડીભર સંભ્રાસુર નાનકડા પ્રદ્યુમનના સૌંદર્યનું પાન કરી રહ્યો. સૌંદર્યમાં એક અજબ જેવી કરામત છે. અંતરમાં ગમે તેટલો ક્રોધનો અગ્નિ ભડભડતો હોય પણ સૌંદર્ય પાન કરતા એ અગ્નિ શાંત થઈ જાય છે. પ્રદ્યુમનનું સૌંદર્ય જોતાં જ સંભ્રાસુર કંઈક કૂણો પડ્યો. મનમાં વિચાર સૂર્યો, અરે આ દૂધ પીતા બાળક મને શું મારવાનો હતો? ત્યાં તો મનમાંથી બીજો અવાજ આવ્યો, એ તો અત્યારે દૂધ પીતો બાળક છે, આગળ જતાં એ તારો કાર બનશે, એનો તો જરા વિચાર કર. આ વિચાર આવતા જ એની આંખ કરડી બની. ગરુ દબાવીને એને મારી નાખવા એના પંજા તલ પાપડ બન્યા. ત્યાં તો પ્રદ્યુમન ખિલખિલાટ હસ્યો. એટલે પછી સમરાસુરના દિલમાં દયા આવી અને બેસી ગઈ. નહીં નહીં, આ નિર્દોષ બાળકને મારાથી કેમ મરાય? એને મારતા મારો જીવ જ ચાલતો નથી. શું કરું, એને પાછો મૂકી આવું? ના ના, એવું પણ કરવું નથી. ત્યારે કરવું શું? સમરાસુર મૂંઝાયો. એની દ્રષ્ટિ નીચે લહેરાઈ રહેલા અગાધ સાગર પર પડી. એનું મન નાચી ઉઠ્યું. આ બાળકને મારતા મારો જીવ નહીં ચાલે, લાવ એને સમુદ્રમાં જ ફેંકી દઉં, પાણીમાં ડૂબીને મરી જશે. એ વિચાર આવતા જ સમરાસુરે નાનકડા પ્રદ્યુમનને સમુદ્રના જળમાં ફેંકી દીધો. નાનકડો પ્રદ્યુમન સમુદ્રમાં પડ્યો, જેવો પડ્યો એવો જ એક માછલી એને ગરી ગઈ. કલાક થયો, બે કલાક થયા, છતાં જ્યારે તાઈ પ્રદ્યુમનને નવડાવીને પાછી ન લાવી ત્યારે રૂકમણીને ચિંતા થઈ. દાસીને બોલાવીને તપાસ કરાવી. ક્યાંય કહેતા ક્યાંય પ્રદ્યુમનનો પત્તો ન લાગ્યો. અંતઃપુરમાં રોકક્કર મચી ગઈ. રૂકમણી તો કરુણ આક્રંદ કરવા લાગ્યા. ગમે તેમ તોય માનું હૃદય છે ને! આખી દ્વારકા નગરીમાં હાહાકાર મચી ગયો. ભગવાને જાણ્યું, પણ એ તો સર્વજ્ઞ હતા એટલે મનમાં દુઃખ લગાડવાને બદલે પ્રસંગની ગંભીરતા ધારણ કરી લીધી. બે ચાર દિવસ ખૂબ તપાસ ચાલી પણ સફળતા ન સાંપડતા સૌ નિરાશ થઈ ગયા. દુઃખનું ઓસાડ દહાડા એ ન્યાયે 5-15 દિવસ પછી વાત વિસારે પડી ગઈ. જે માછલી પ્રદ્યુમનને ગરી ગઈ હતી એ જ માછલી માછીની જારમાં ફસાઈ. માછીમારોએ એ માછલી સમરાસુરના ભોજનાલયમાં મોકલાવી. રસોઈયાએ જ્યારે એ માછલી ચીરી ત્યારે એમાંથી સુંદર બાળક નીકળ્યું. રસોઈયાએ મુખ્ય રસોઈયાને માયાવતીને એ સાધ્યું. બાળકનું અદ્ભુત રૂપ જોઈને માયાવતીને અચંબો થયો. આવું સુંદર બાળક માછલીના પેટમાં આવ્યું ક્યાંથી? ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા. માયાવતીએ કહ્યું, આપ ખરે તાકડે આવી ગયા. મારા મહેલમાં એક વિશાળ માછલી ચીરવામાં આવી ત્યારે એમાંથી આ સુંદર બાળક નીકળ્યું. રૂપ તો જુઓ, જાણે સાક્ષાત કામદેવ. માયાવતી, હું આપને સારી રીતે પીછાણું છું. આપ ખરેખર રતિ છો, પણ કાર નિર્ગમન કરવા અહીં માયાવતીનું નામ ધારણ કરી રસોઈયાનું કામ કરી રહ્યા છો. અનંતકાળથી આપ જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ જ છે આ કામદેવ. અભિમાન એ મહાબુરી ચીજ છે. આપના પતિ કામદેવને અભિમાન થયું. ઉત્પન્ન થતાં જ બ્રહ્માજીને પછાડ્યા. પછી એ મહાદેવજીને પછાડવા ગયા. ત્યાં તો શિવજીના શાપથી એ જ બળીને ભસ્મ થયા. એ તો તારી વિનંતી માન્ય રાખીને મહાદેવજીએ વરદાન આપ્યું. ભલે એ બળીને ભસ્મ થયા, પણ અનંગ રૂપે એ આ સંસારમાં વિચરશે અને કોક વખત શરીર પણ ધારણ કરશે. અનંગ રૂપે કામદેવ સંસારમાં ભ્રમણ કરવા માંડ્યું. અનંગ હોવા છતાંય એનું અભિમાન ન ગયું. તે પાછો ભગવાન કૃષ્ણને પછાડવા ગયો. મહાયોગી શ્રી કૃષ્ણ એમ કામદેવની પકડમાં આવે ખરા? બ્રહ્મા અને ઇન્દ્ર જેવા જ્યાં ગોથા ખાય ત્યાં કામદેવના સા ગજા? ભગવાન શ્રીકૃષ્ણ પાસે બ્રહ્માજી પણ ભૂલવામાં પડી ગયા હતા. જ્યારે બાળકૃષ્ણને મધુમંગલે થોડી છાસ આપી અને બાકીની છાસ મધુમંગલ ગટગટાવી ગયો ત્યારે કૃષ્ણએ આજીજી કરતાં કહ્યું, અરે મધુમંગલ, તારી છાસ તો બહુ મીઠી છે, મને થોડી વધુ આપ. પણ મધુમંગલ ઝટ ઝટ છાસ ગટગટાવી ગયો. ઉતાવળમાં છાસ પીવાથી એને અંગ પર છાસ ઢોરાઈ. તે છાસ કનૈયાએ ચાટવા માંડી ત્યારે બ્રહ્માજીને શંકા થઈ, અરે આ પરબ્રહ્મ પરમાત્મા ન હોય, ખાતરી કરવા પાછરડાનું હરણ કર્યું. અને બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ. ઇન્દ્રએ બારે મેઘ વરસાવ્યા અને કનૈયાએ સાત સાત દિવસ સુધી ગોવર્ધન તોરીને એનો ગર્વ ઉતાર્યો. યમ, વરુણ, કુબેર સર્વને ભગવાનની મહત્તા પર સંદેહ થયો હતો અને ભગવાને એનું નિરાકરણ કર્યું. અનંગે જ્યારે શ્રીકૃષ્ણને ગોપિકાઓ સાથે હાસ્ય વિનોદ કરતા જોયા ત્યારે એના મનમાં સંદેહ થયો. ખૂબ પ્રયત્નો કરવા છતાંય એમના મનમાં વિકાર ઉત્પન્ન ન થયો ત્યારે એ છંછેડાયો અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોડમાં ઉતર્યો. ભગવાને રાસમાં એને પરાસ્ત કર્યો. જ્યારે એ શરણમાં આવ્યો ત્યારે શામ સુંદરે મરક મરક હસતા કહ્યું, અરે એમાં શરમાય છે શું? તું પણ મારો અંશ છે, મેં અવતાર લીધો છે, તો તું પણ મારો પુત્ર બનીને આવજે. જ્યારે હું દ્વારિકામાં જઈને વિદર્ભ દીપ મહારાજ ભીષ્મકની કન્યા રૂકમણી સાથે પ્રથમ લગ્ન કરીશ ત્યારે તું એના ગર્ભથી ઉત્પન્ન થજે. એટલે હે માયાવતી, આ તો તારો પૂર્વજન્મનો પતિ કર્મદેવ છે. મારા કહેવાથી સંભાસુરે દ્વારિકાના પ્રસૂતિ ગૃહમાંથી આનું હરણ કર્યું હતું અને મારી નાખવાના ઈરાદે સમુદ્રમાં ફેંકી દીધો. ત્યાં એક માછલી એને ગરી ગઈ. એ માછલી તારા ભોજનાલયમાં આવી. મેં જે વાત કરી એ ગુપ્ત રાખજે. આનું સારી રીતે લાલન પાલન કરજે. એને બધી વિદ્યામાં પારંગત કરજે. મોટો થશે એટલે સંભાસુરને એ મારશે. પછી તું તારા સ્વામી સાથે દ્વારકાપુરી ચાલી જજે. માયાવતીએ પ્રદ્યુમનનું સારી રીતે લાલન પાલન કરવા માંડ્યું. થોડા સમયમાં તો તે યુવાનીને આરે આવી ઊભો. એક દિવસ માયાવતીએ પ્રદ્યુમન સામે કામ દ્રષ્ટિથી જોયું એટલે પ્રદ્યુમને કહ્યું, હે માતા, તમારા મનમાં કોઈ દૂષિત ભાવ ઉત્પન્ન થયો હોય એમ લાગે છે. તમારી આંખમાં પ્રભુ પ્રેમને બદલે કામભાવની ઝાંખી કેમ થાય છે? રતિએ કહ્યું, આપ મારા પુત્ર નથી પણ નારાયણ શ્રીકૃષ્ણના પુત્ર છો, પૂર્વજન્મના મારા પતિ કામદેવ છો. એમ કહીને આખો ઇતિહાસ એને સંક્ષેપમાં કહી સંભળાવ્યો. એમ આ સંભ્રાસુરે મારો નાશ કરવાને ઈરાદે મને સમુદ્રમાં ફેંકી દીધો હતો? પ્રદ્યુમન ક્રોધથી સળગી ઉઠ્યો. માયાવતીએ એને સર્વ માયાનો નાશ કરનારી મહામાયા નામની વિદ્યા શીખવી હતી. આથી ક્રોધથી ગસમસતો એ સંભ્રાસુર પાસે પહોંચ્યો. યુદ્ધ માટે આહ્વાન આપ્યું. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. પ્રદ્યુમનને પરાસ્ત કરવા સંભ્રાસુરે જાત જાતની માયાઓ અજમાવવા માંડી, પણ પ્રદ્યુમને સત્વગુણમાં મહાવિદ્યાનો પ્રયોગ કરીને એ બધાનો નાશ કર્યો. આખરે તીક્ષ્ણ તલવારથી મુકુટ કુંડરો તથા લાલ દાઢી મૂછવાળું સમરાસુરનું મસ્તક છેદી નાખ્યું. દેવોએ પુષ્પ વર્ષા કરી પ્રદ્યુમનની સ્તુતિ કરી. ત્યારબાદ રતિ સાથે પ્રદ્યુમન આકાશ માર્ગે દ્વારકાપુરીમાં આવ્યો. ખોવાયેલો પુત્ર પાછો મળતા રૂકમણી, શ્રીકૃષ્ણ, વાસુદેવ, દેવકી, બલરામ વગેરેને અતિ આનંદ થયો.